ගාමිණී ජයවික්‍රම පෙරරමතුමා උතුමාට විනාඩි 12ක් තියෙනවා.
ගරු කාර්ය සභාපතිවරණ මංගිතර අපේ මේ මිත්‍ර බඳුරුගුණ ඇමතුමා කරුණු කීපයක් කිව්වා. ගරු ඇමතුමනි අපේ ඊට මන්ත්‍රී ඇමතුමා බඳුරුගුණ ඇමතුමා මතයන්ද ඉතා දරුණු නියඟයක් පෞගේ වෘදික තුලාව. ඒ නිසා නිෂ්පාදන අඩුවීමක් වුණා ලංකාවේ. ඒ අද මතක තියාගන්න මේ අවුරුද්දේ අපිට දැන් හොඳ වැහි ඇවිල්ලා තියෙනවා. මේ වැස්සත් එක්ක අද ලංකාවේ නැවත කෘෂි ආර්ථිකයේ මහා වේගවත් සංවර්ධනයක් එනවා. ඒක මම කියන්න ඕන. ඔබතුමා කියපු දේ මම දේශයෙන් කියන්න ඕන. අපේ එන්ටර්ප්‍රයිස් ලංකාව තුළින් අපේ කර්මාන්ත සහ කෘෂිකර්මාන්ත හා කෘෂිකර්මාන්තල ඇතිකර ඇග්‍රෝබේස් ඉන්ඩස්ට්‍රීස් මෙන්න මේවා අපි දියුණු කරන්නවා. ඇයි මම එහෙම කියන්නේ? මමත් මේ රට දිස්ත්‍රික් මේ දේශපාලනයේ බොහොම ජ්‍යෙෂ්ඨක විදිහට දිසාමැති විදිහට ප්‍රධානමැතිරි ලේටියා. මම ප්‍රධානමැති විදිහට එදා ගිය පාර්ලිමේන්තුවකටද දකුණ භීෂණයක් වෙලාවේ අලුත් සංකල්පයකට ඒ ගියේ මොකද මට පෙන්වන්න ඕනෝනා තමන්ගේ පලාතේ මේ ප්‍රධාන ඇමති කියන දිසාමැතිකමට වඩා විශාල බලයක් දීලා තමන්ට වැඩක් කරන්න තමන්ගේ පලාතේට පුළුවන්කම තිබුණා. මම එදා සභාපතිවෙනි අද මේ කතා කරන මට තව දෙවනි වාරය ලැබුණා නම් ඒලේ රාජාලිය කියලා අපේ ලලිත් මුදලි ගාමිසයන් මෙතුමලා ඒ ගිහිල්ලා කරපු නැතිනම් අපි එදා වයඹ මම නිෂ්පාදනයේ මම පෙන්නනවා වන් ප්‍රඩක් වන් ඒරියා කියන එක දැන් මේ තියෙන සංකල්පය. මම මේක සභාගත කරනවා කාලේ උඩ එදා මම ගත්ත කර සංවර්ධනේ. එදා ඒ සංවර්ධනය තුළින් අපි කෘෂි විශාල ආර්ථික දියුණුවක් ඇති කිරීම අනේ කාලේ බෑ 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 මොකද
ගරු බන්දුල ගුණවර්ධනමන්තුමා
වශයෙන් කෝ මහමැතිවරයෙක් වශයෙන් වන් විලේජ් වන් ප්‍රොඩක්ට් කියලා මේ ජාතික නිෂ්පාදනය රට ඇතුලේ කළ හැකි දේවල් කරන්න උත්සාහ කරපු හොඳ ඇමතිවරයෙක් කියලා මම පිළිගන්නවා. නමුත් ඒ ප්‍රතිපත්තියට හාත්පසින්ම වෙනස් එකක් තමයි අද දවසේ ක්‍රියාත්මක වෙන්නේ කියන එක ඔබතුමා පිළිගන්න ඕනේ.
ගරු
අඩුවල් තමුන්නාසලාත් ඒ අඩුව කෙරුවා. තේපොල් රබර් වගේ විශාල වශයෙන් තිබිච්ච එක තමුන්නාසල 93 ඉඳලා බලය අරගෙන දරුණු යුද්ධයක් නැති වෙලාවේ තමුන්නාසල අවුරුදු 15ක් 18 පාලනේ හිටියා. ඒ සැලසුම් ක්‍රියාත්මක වුණා නම් මේ අවුරුදු 3 මේ ආණ්ඩුවේ එද්දී විශාල මේකට යනවා. මම වියට්නාම් ගියා සයිටිස් සමුළුවට. ඒ ගිය වෙලාවේ කෘෂිකර්ම ඇති යුද්ධ දරුණු විදිහට තිබිච්ච වියට්නාමේ they are exporting 60 billion value worth of agriculture products ekati me karana e nisa api karmaanta desha karmaanta karuwata api deshiya krushi karmaanta karmaanta karuwata denna una api baluwama e tanagata dan api rajya aarambha karala thiyena monawada api e balanda dan me veeli kalaapayak kiyena na man piliganne veeli kalaapaya unada api kochchara oy anuradhapura puttalam dihala බේත් ඖෂධර්ගේ වෙලේ හැදෙනවද? අපි ඒ වර්ග කොච්චර ඉන්දියාවෙන් ගේනවද? මිලියන ගණනක ගේනවා ඩොලර්. ඒවා අපි ක්‍රමානුකූලව මම ප්‍රධානමැතිර ගම්මන් පටගත්තා. ඒ වෙලාවේ අඹ ගම්මාන, දේ ගම්මාන, දොරන් ගම්මාන, කර්බිංජ ගම්මාන. එදා නිකවැඩේදී ඇතිවිච්ච කර්බිංජ දඟේ නෑන තබ්බෝවෙන් එහා මේ අනුරාධපුරෙන් එහා. ඇයි විශාල ඉල්ලුමක් ඇවිල්ලා තියෙනවා. දැන් මං ගාව ඉන්න මේ ඩොක්ටර් ජීවක කියලා ඒ වෛද්‍යවරයා බටේර එතුමා ජීවමෝ එක මේ වර්ජන වලට ගිය කෙනෙක් නෙමෙයි. දැන් මගේ කාමරේ ඉන්නවා. අද කතා කරනවා අපි අපනන වැඩ පිළගෙන. එතුමා බලන්න මගේ ආසනයේ කටුගම්පල ගෙලින්ම කම්මලක් දාලා එතුමා ගන්න මුරුංගා වේලුකොළ. මුරුංගා වේලුකොළ කියන්නේ මොකද්ද? යාපනයේදී හැමතරම වවන මුරුංගා කරල වේලෙනවා විකුණගන්න බැරුව. එහෙනම් අපි එතුමා කියන ටොන් අක්කර දහස් කරව කවන්න කියලා. අද විශාල මේ මුණුගා කොලේ ගුණාත්මක මේකක් තියෙනවා. ඒ නිසා මම අද එතුමා ඇවිල්ලා තියෙන්නේ අපි දාගම එතුමා එක කුසල් එතුමා එක වන් ඒරියා වන් ප්‍රොඩක්ට් කියන වැඩපිළිවෙලකට එතුමා ගම් මුරුංගා කරපිංජ ඉල්ලනවා. ටොන් ගණන් ඉල්ලන්නේ. සේර නයිමිරිස් හැලිසිරියා මිරිස් කුරුඳු ඒගොල්ල නැති ගම් මිරිස් කා මිරිස් මේ දේවල් මේක පොඩි පුද්ගලයෙක් ගැන මම කිව්වේ. එනිසා අපේ වගා වැඩි පිළිවෙලා ඇතිකරීමේදී අපි හදන්න ඕනා අපි අඳුරගන්න ඒ වෙලි දේශුගනය කියන හවත්ත් කලාපේන්න පුළුවන්. ඒකට ගැලපෙන අපනැනකරු එක සම්බන්ධ කරනවා. රජයේ ඉන්න ඕන ප්‍රතිපත්ති තීරණකන් සැරසුන් හැදීමට පෞද්ගලංශය කියන පෞද්ගලංශය තුළට තමයි අරවැණි අපනර අතුරු භෝග වන ගොවියෝ වෙන්න පුළුවන් මෙන්න මෙයාට අත දෙන්න උනා. ඒ අති දීලා ක්‍රමානුකූල එක පළාතක එක වගාවක් වහන්නවා. පොල් නම් අපි ගේම ගස් ටබ හිටුණා කියලා. එන ගස් ටබ හිටුණා එක ඉඩමක හිටවලා හරියන්නේ නැහැ. දැන් ඒක දයාගමගේ තුමා ඒකම කෘෂිකර්ම තුමා මා හරි ආඩම්බරයි. අපි කෘෂිකර්ම තුමා හොඳ සංකල්ප මම දැන් කතා කරලා පන්සලත් එක්ක මේ තියෙන අපි ගමයි පන්සලයි සංකල්ප එක පල්ලියයි කෝවිලත් එනවා කතෝලික පල්ලියත් ඒ පළාත ලංකාවෙම. ඒතර මේ වැඩ පිළිලක් සැලසුමක් තුල ඒ ක්‍රියාකරණ තුලක ඒ භෝග වර්ග විශාල ප්‍රදේශයක හැදුවාම අන්න නිෂ්පාදකයාට තමන්ගේ දේ අපනයන කරන ගණන් කරුට වැඩි මිලකට අවුග්‍රෝ සිස්ටම් කොන්ත්‍රාත් කිසුමක් පරිදි ක්‍රියා කරන්න පුළුවන් වෙනවා. ඒ නිසා මේ වැඩි පිළිල තුළ මම කියනවා ගරු සභාපතිතුමනි ඒ වැඩි පිළිලක් අපි මේ රජය ආරම්භ කරනවා. මම පන්සලත් එක්ක පල්ලිය කොයිල හින්දු ඔක්කොමලත් එක්ක කැබිනට් මණ්ඩලය අනුමත කරලා දිනනවා. මේ තුලක අදත් අසහගතය ඊයේත් අපි සාකච්ඡා කළා. අපි වහාම මේ ගමේ තියෙන ආගමික ආයතනත් එක්ක ගම සම්බන්ධ කරලා මෙයා කරනවා. දැන් බලන්න මල් ගැන මම වහන ජීවය මෙති විදිහට හිටියා. වඩගල් ගාන්සල කෙන්‍යාවල අද මට නිවුස් වල බැලුවා අද BBC එකේ ඒ කට්ටිය එක්ස්පෝ ඒ කට්ටිය අපනයන කරනවා කෙලින්ම ඇමරිකන් ඩොලර් මිලියන 800ක මල් මල් විතරක් මේ පායන කාන්තාරයක් වගේ රටක. අයි පෞද්ගලංශයත් එක්ක ක්‍රමානුකූල විශාල වගකීම් පවනවා. විශාල වශයෙන් චීනට වැඩියෙන් දෙන්නේ. එහෙනම් අන්න එතන අපි බහින කෙලිම වඩනගල් ගාඩන් එක මා සාකච්ඡා කරලා නෙදලන් එම්බසඩර් ඇවිල්ලා ඒ වෙලාවේ කඳුරට ඇවිල්ලා අඩි 1700න් එහා අපේ ඉඩමක් ඉල්ලලා ඉඩම ලබලා දෙන්න කිව්වා. ඒ කට්ටිය ඕකිඩ් වැඩි නෙදලන් තමයි ලෝකෙ වැඩිම මල් ගණු කරුව. එයට බය කරන්න කියලා. මම බලාපොරොත්තු වෙන මම හිතනවා ඒක ක්‍රියාත්මක වෙනවා කියලා දැන්. ඒ ක්‍රියාත්මක වෙන්න ඕන. එහෙම මල් වලින් විශාල විදියට අපි ගම්මාන ඇති කරනවා. දේශයේ විශාල ඉල්ලුමක් තියෙන මගුල් ගැලට නොයෙකුත් දුස්සෝල්ට. ඉන්දියාවෙන් ගේනවා, තායිලන්තෙන් ගේනවා, මෙහා නාත්තලා. දැන් ඒක ප්‍රතිපත් ජනාධිපතිවම කියලා තාත්තලා. අපි එක පළාතක වගා වැඩි පිළක ඒ වෙන්න ඕන. කර්මාන්ත කරුව පෞද්ගලංශය කෘෂි කර්මාන්ත කරුව අන්න එතන ඇති වෙන්න ඕන. ඒ ඇයට තමයි අර එන්ටර්ප්‍රයිස් ලංකා තුලින් අපි මෙයා කරලා හිටන් ඒ වැඩි පිළක් ඇති කරලා ක්‍රියාත්මක කරන්න දාලා තියෙන්නේ. අපිට මේ රටේ ආර්ථික දියුණු කරන්න අපිට විදේශ ආයෝජකයෙක් බල බල ඉන්න ඕනේ නැහැ සභාපතිතුමනි. අපේ ඉන්න දේශීය නිෂ්පාදක කර්මාන්තකාරයා බෑ කරමු. කෘෂි කර්මයෙන්ම අපිට පුළුවන්. පෑවුවා කියලා එක නිදහස කරුණක් වශයෙන් ගන්න එපා. මම පිළිගන්නේ නැහැ. ඔය යාපනයේ දියා වෙන්න පුළුවන්, වවුනියා දියා වෙන්න පුළුවන්, අනුරාධපුරයේ කුඹුරවල බේත් වර්ග කීයක් නිගහදෙනත් පායදී. ඒවා අපි කොච්චර පිටරටින් ගේනවද මංගව සංඛ්‍යාලයකට දිනන. කාලේ මැද නිසා කියන්නේ. මෙන්න මේවා ඉන්දියාවේ ගොවියා දරවත් කරනවද අපේ ගොවියා දරවත් කරනවද කියන එකයි. ඒ නිසා අපි මේ සැලසුමක් තුල මේ ආණ්ඩුව දැන් ඒවා හොයාගෙන සැලසුම් අතර කෘෂි කර්ම තුමන් මගේ ස්තුති පුද කරනවා. දාගම තුමා අපි දෙකමර අපි හම්බේනෝ. අපි කතා කරලා හදන්නේ ඒ අඹ වෙන්න පුළුවන්, පළතුරු වෙන්න පුළුවන්, එළවලු වෙන්න පුළුවන්. ඒ එක්ක ඒ පළාතක එක වගාවක් කරලා ඒ ස්ථානයෙන් අන්න අපේ ගොවිය ආර්ථික දිනු කරන්න. ඒ නිසා මේ පෑවිලි කියන එක මම පිළිගන්නේ නැහැ. මේක රජයේ ආධාර දීලා හැමදාම ඉන්න කියලා. අපි මධ්‍ය මට්ටමට ගෙනාව කියනවා. මධ්‍ය මට්ටමට ගෙනාව කියන එක බටහිර ලෝකයේ ලෝක බැංකුව තර්කයක්. දැන් ඒකත් වෙනස් වෙලා. අයි එහෙම කියන්නේ. එක්සත් ජාතීන්ගේ තිරසර කියන ප්‍රතිපත්තිය තුළ පර් කැපිටා කියන ඉන්කම් එක 3000 කණ කියන එක මධ්‍ය බාධාම නෙමෙයි. එක්සත් ජාතීන්ගේ සංවිධානයට පිළියරන් තියනවා මයින්ඩ් හැපිනස් කියන එක. පවුලකට සන්තෝෂයක් දෙන්න පුළුවන් නම් ඒ පවුලේ කෙනාට උදේ කෑමවල කාලා, දවල් කාලා, රාත්‍රී කාලා තමගේ ගෙයක් කියලා වාහනයක් තියෙන ඒ කෙනාට මොටරසයිකලක් හරි තියෙන දරුවන්ට අධ්‍යාපනයක් දෙන්න පුළුවන්. අන්නේ සතුට දෙන්න පුළුවන් නම් අන්න ඒකයි හැපිනස් කියන එක. අද එක්සත් ජාතීන්ගේ තිරසර ප්‍රතිපත්තිය තුළ බැලලා තියෙනවා. අපේ ප්‍රතිපත්තිය ඒකයි තියෙන්නේ. තිරසර පවුලක්, තිරසර ගමක්, තිරසර සමාජයක් මත්කුඩු මත්ද්‍රව්‍ය නැති කරලා කෘෂිකර්මයෙන්ද පුළුවන්, කර්මාන්තයෙන්
පුළුවන්.
ඒ නිසා මෙන්න මේ වැඩි පිළක් අපි
තව විනාඩි දෙකක් ඉදිරියට
තියෙනවා. ඔව්. ක්‍රියාත්මක කරනවා. ඒතර ගන්න අපිට ගත්තාම විශාල ලෝකේ ප්‍රසිද්ධ හොඳ ගණයේ තියෙන හොඳම වර්ගයේ තියෙන කෝපි අපේ ලංකාවේ තියෙන්නේ. ගන්න ගම්බිරිස් ලෝකේ හොඳම එක තියෙනවා. කුරුදු ගන්න ලෝකේ ඉතා උසස් එක. පුවක්te ගන්න අද මොකද? මේ ඔක්කොම ලංකාවේ වවනවා. අයි ඉන්දුනීසියාවෙන් ගේනවා අපි පුවක් ගෙනලා මෙහාට ගෙනලා පිටවට අපරණ කරනවා. අයි අපිට වන්න බැරි. පුවක් ගහගෙන වතුරෝ දාන්න ඕනද? ගහේ වටනක වැඩිලා අපරණ කරනවා විශාල ඉල්ලුමක් ඉන්දුනීසියාවෙන් ගෙනලා පුවක් මෙහාට ගෙනලා මෙහෙන් පටවනවා. ගන්න කුරුදු ලෝකේ ඉතා උසස් එක. ඒකත් කලවම් කරන්න හදනවා. ගන්න ගම්බිරිස් වියට්නාම් වලින් ගේනවා. ගෙනලා කලවම් කරලා ලෝකේ තියෙන නම අද කැත වෙන්න තත්ත්වෙටපත් වෙලා තියෙනවා. දැන් කැබිනට් මණ්ඩලයේ තියෙන කෙරුවා සම්පූර්ණ ගම්මිරිස් තානාප් කළා පිටරින් මේ රටට ගේන්න. එහෙනම් මෙන්න මේ අද දායකම තුභාගයේ අමාත්‍යාංශයේ එක්ක අපි දැන් කරන්නේ පන්සලයි ගමයි පල්ලියයි කොවිලේට බලුවා. ඒ පළාතේ කෘෂිකර්මතුමායක අපි මාසයක් ඇද මෙයා ඒ වැඩපිළිවෙල පටන් ගන්න ක්‍රියාත්මක කරනවා. ඒ තුලකින් අන්න ඒ විදිහට කෝපි ගම්මිරිස් සාදය කරාබු නැටි වෙන්න පුළුවන්. ඒ කලාපෙට ගැලපෙන වර්ග වෙන්න පුළුවන්. අනිතක බේත් වර්ග ගැසීම අපි නවත්තලා නැවත තිරසර කියන්නේ මොකද්ද? මේ වසවිස ගහලා ඒ ගොවියා ගොවියොත් ලෙඩෙක් කියලා මැරෙනවා. ඒ වසවිසෙන් ඒ ගොවියාගේ දරුවොත් මැරෙනවා. මේක සබාධර්මයේ දඩුවමක් වගේලා තියෙනවා. නමුත් අද ඕගනික් කියන එක අපේ ගොවියෝ පැරණි ක්‍රමවලට දැන් බහැලා ඉන්නවා. අපි එතනයි යන්න ඕන.
ඒක
දැනුවත් කරනවා. ඒ නිසා මම මේ අවස්ථාවේ මේ අපනැණ කියන එක අපේ අද ගෙනාවු මේ මලි සමිරික මෙතුමාගේ මේ අමාත්‍යංශේ පමණක් නෙමේ අපනැණ කියන කෘෂිකර්මය වෙන්න පුළුවන් කර්මාන්ත වෙන්න පුළුවන් සෑම කෘෂි අතුරු භෝග වෙන්න පුළුවන් මේ සෑම දෙයකම පළවෙනි තැන අපි අපනැණ ශක්තිමත් කරනවා. අපි රජයක් විදිහට පරක් වුණා තමයි වාහන ගෙන්වීම අපේ තිබිච්ච විදේශ වත්කමේ ආයවැය ආදායමට වඩා වියදම් කිරීමක්. නමුත් දැන්වත් රජය අපි වශයෙන් තීරණයක් කරලා දැන් නිෂ්පාදනාංශය
වැඩි කිරීම
තත්ත්වයේ කියන ක්වලිටි එකට අපි බැහැලා මේ රට අපි ගෙනියලා ලෝකයේ ආදර්ශ රටක් කරන්න මේ රට 2025 දී ලංකාවක ආඩම්බර සමාජයක් විදිහට ගෙනියන වැඩිපුර මෛත්‍රී රණිල රජය ගෙනියන කෙනෙක්ක් පැහැදිලි කියනවා.
මිසෝති ඊළඟට ගරු ටීබී ඒකනායක මන්තුමා ඔබතුමාට විනාඩි 15ක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි විශේෂයෙන් අද සාකච්ඡා වෙන අපනයන හා අනයන පාලන 58 නියෝග ක්‍රියාත්මක කිරීම පිළිබඳව කාරණේදී අපි හුඟක් අපේ විශේෂයෙන් රටින් ගෙන්වන විවිධ ආහාර භෝග වෙනත් භාණ්ඩ පිළිබඳ කාරණා ගත්තාම කිසිම විනයක් නැති කිසිම සැලැස්මක් නැති කිසිම ක්‍රමවේදයක් නැති කාරණේ පැහැදිලි වුණා. අපේ ජයක්‍රම පෙරා අමාත්‍යතුමා පැහැදිලි කළා. ඇත්තෙන්ම විදේශ රටවලින් ගේන සමහර ඒවා මෙහිදී කලවම් කරනවා. දැන් මේ ගැන අපි නිරන්තරයෙන්ම කතා කළා. විශේෂයෙන් වියට්නාමෙන් ලංකාවට ගම්මිරිස් ගේන ලංකාවේ හොඳම ගම්මිරිස් තියෙන විශේෂ අවධානයක් ලෝකයේ යොමු වෙලා තියෙන මොහොතක බාල ගම්මිරිස් ලංකාවේ ගම්මිරිස් වලට කලවම් කළා. පිටරට පැටවීමත් එක්ක ලංකාවේ තියෙන සුළු අපනයන භෝග පිළිබඳව ලංකාවේ ඉතාමත් විශේෂයෙන් එනසල් කරාමුණැලි සාදික්කා වසාවාසි ඒ වගේම මෙතුමා කියන විදිහට ලංකාවේ ලෝකේ හොඳම කුරුඳු තියෙන්නේ අපි. ඒ කුරුඳු වලට සාපේක්ෂ කුරුඳු කොහෙවත් ලෝකේ නැහැ. මේක බීමක් විදිහට, මේක ආහාරයට, මේක ඖෂධයක් විදිහට, මේක විවිධ ක්‍රියාත්මක කරද්දි මට ඊයේ හම්බුණා මේ කුරුඳු වෙළඳහංගේ මේ සභාපති විශේෂයෙන් අපේ මේ කාර්යය පිළිබඳ හුඟක් උනන්දුව දක්වන අපේ සභාපතිතුමා විශේෂයෙන් මට පැහැදිලි කළා අද ඒගොල්ලොන්ට මුණ දීලා තියෙන තත්ත්වය. කොහොන මහත්මයා විශේෂයෙන් ඒ කොහොන මහත්තයාගේ ප්‍රකාශය හැටියට අද අතිවිශාල ප්‍රමාණයක ඉඩම්වල කුරුඳු වගා කළා හොඳ වෙළඳ පොලක් යෝජනා කරලා තියෙන මට්ටමක ඒ වෙළඳපොළ විනාශ කරලා තියෙනවා. එක්සත් ජාතික පක්ෂයේ රජයේ මේ අපනයන වැළපිළිවෙලේ සැලැස්මක් නොමැතිභාවය නිසාම ඒකට හුඟක් නිලධාරීන් මේ කුමන්ත්‍රණේ ඉන්නවා. නිලධාරීන් මේවා හිතාමතා ක්‍රියාත්මක කරන කොමිස් කැහින් එක තමයි මේ තත්ත්වය මතුවලා තියෙන්නේ. විශේෂයෙන් අපි කියන්නට රටින් ගේන සහල් වල තත්ත්වය. ඒ ආසනික කලවම් වෙච්ච සහල් විශාල ප්‍රමාණයක් ගේනවා. විද්‍යා තාක්ෂණික අමාත්‍යාංශයේ තියෙන මේ පිළිබඳව පරීක්ෂා කරන්න පුළුවන් ඒකකයක්. නමුත් පරීක්ෂා කරෙන්නේ නැහැ. මේ හිටපු ඇමතිතුමා මංගාව ඉන්නවා. ඒ විශේෂ බාර ඒ රසායනාගාර තිබෙනවා රටේ. නමුත් ඒ පිළිබඳව නෑ, එතුමා ඒක කළා. දැන් අද කරන්නේ නැහැ කියන එකයි මං කියන්නේ. ඒ කාලේ කළා, අද කරන්නේ නැහැ. අද කිසිම විනයක් නැතුව ලංකාවට තිබෙන සහල් විශේෂයෙන් ආනයනය කරන මියන්මාර් සමාගමට දීලා තියෙනවා ටෙන්ඩර් පහක්. මියන්මාර් රටට දීලා තියෙනවා පහක්. ඒ වගේම මේ රටේ ඒ කලාපයේ පොළොවේ තියෙන ස්වභාවික ආසනික තත්ත්වය නිසාම විශේෂයෙන් මේවා ගොයන් ගහට උරලා ඒ ගොයන් පැලෙත් එක ක්‍රියාත්මක වෙන කාරණෙත් එක විශේෂයෙන් මේ ආසනික ලංකාවට දැනගෙන හෝ නොදැන ලැබීමත් එක්ක ඒ පිළිබඳව විශේෂයෙන් ලංකාවේ මතුවලා තියෙන වකවඩු රෝගය පිළිබඳව විශේෂයෙන් උතුරු ප්‍රදේශයේ වයම පළාතේ ඒ වගේම අනිකුත් ප්‍රදේශවල මේ වකවඩු රෝගයේ ප්‍රධාන කාරණේ තමයි මේ ආසනික මිශ්‍ර ආහාර අනුභවය. මේ පිළිබඳව විද්‍යාත්මක වැඩපිළිවෙලක් නැහැ. මේවා කිසිම පිළිවෙලක් නැතුව විශේෂයෙන් මේවා ක්‍රියාත්මක කිරීමේදී ක්‍රියාත්මක කරන ශ්‍රී ලංකා විද්‍යාත්මක හා කාර්මික පරීක්ෂණ ආයතනය මේවා පරීක්ෂා කළා වෙනදා. දැන් එහෙම පරීක්ෂා කිරීමක් කෙරෙන්නේ නැහැ. ඒ නිසා ලංකාව සාමාන්‍ය ඉන්දියාව, බංගලාදේශය, ලංකාව වගේ රටවල් වේල් තුනම සහල් පරිභෝජනය කරන රටක් විදිහට මේවා පිළිබඳ විශේෂයෙන් ශරීරයට හානි කරන දේවල් මේ රටින් ගෙන්වීම තුළ ක්‍රියාත්මක කරන කාර්ය. ඒ නිසා මේ රටේ ජනගහණයෙන් අඩකට වඩා විශේෂයෙන් මිලියන 77ක් ආසනික් විසවීමට භාජනය වෙලා තිබෙනවා. ඒ භාජනය වීමත් එක්ක විශේෂයෙන් මේ පිළිබඳ පලිභෝග හා පොහොර පිළිබඳව අන්තර්ජාතික කලාපයේ මහාචාර්යවරු ගන්නා මේ පිළිබඳව පැහැදිලි කරලා තිබෙනවා. ඒත් ඒ පැහැදිලි කිරීම මහිදන සැලකිල්ලට ගැනීමක් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ නිසා මේ தත්ත්වයේ තුල විශේෂයෙන් පහුගිය කාලේ පුරාම සහල් වෙළඳපොළේ මේ தත්ත්වයට සමගාමීව පහුගිය ඉතිහාසය ගත්තාම කෘෂිකර්මාන්ත අංශයේ සහ වෙනත් පාරිභෝගික අංශවල ක්‍රියාත්මක කරපු දේවල් විශේෂයෙන් 2017 වසරේ සහල් අල ලුණු මිරිස් ආහාර ද්‍රව්‍ය මේ වගේ කිසිම සැලසුම් නොමැතිව ගෙන්වා දීමත් එක්ක ක්‍රියාත්මක වෙච්ච වැඩසටහන් නිසා තමයි මේ தත්ත්වය නිර්මාණය වෙලා තිබෙන්නේ. මේවා සමහර නිලධාරීන් හිතාමතා කරන දේවල්. මේවට ප්‍රමිතිය පිළිබඳ සොයා බැලීමක්, ඒ වගේම විශේෂයෙන් මේ පිළිබඳව පරීක්ෂණ ක්‍රියාත්මක කිරීමක් මේ තුල ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. දැන් ලංකාවේ සුළු අපනයන භෝග පිළිබඳ ගත්තොත් එහෙම ලෝකයේ ඉතාමත් ආකර්ෂණීය තත්ත්වයක් අපිට තියෙනවා. දැන් කසල තේ, දැන් මේ පිළිබඳව ඉතිහාසයේ පුරාම මාධ්‍යයෙන් පෙන්වන කසල තේ සංවිධානාත්මක පිටර අරන් ගිහිලා කලවම් කරලා ලංකාවේ හොඳ තේ නාමයේ කීර්ති නාමයේ ලංකාවේ තානාපති සේවාවල ඉන්නේ ඒ පිළිබඳ සොයන්. නමුත් ඒ පිළිබඳ සෙවීමක් මොද හැම තානාපති කාර්යාලයේ වෙළඳ අංශයේ නිලධාරියෙක් ඉන්නවා. ඒ නිලධාරියට පුළුවන් මේ පිළිබඳ සොයා බැලීමක් කළා මේ தත්ත්වය සමනය කරන්න, මේකට යම් යම් විසඳුම් ක්‍රියාත්මක කරන්න. ඒ නිසා මේ වැඩසටහන් වලදී විශේෂයෙන් අපි කියන්න ඕනේ ලංකාවේ වගා කරන කාලේ, දැන් උදාහරණයක් ගත්තොත් මේ කාලේ ඉඟුරු වගා කරන, මොකද ඉඟුරු වලට හොඳ මිලක් තිබෙනවා. ඉඟුරු අක්කරයක් වගා කළොත් කෝටියකට ආසන්න මුදලක් ලබා ගන්න පුළුවන් වෙලා තියෙනවා. දැන් මේ වගා කරන මොහොතේ ඉන්දියාවේ ඉඟුරු ගේනවා. මේක ගොවියත් එක්ක වෛරයෙන් කරන වැඩක්. දැන් සාමාන්‍ය ලංකාවේ ඉඟුරු හොඳ පළදාවක් විතරක් නෙමෙයි, ඒ ඉංගුරුවල තියෙන ඉස්ම ජාන ශක්තිය ඒ වගේම ඒවල තියෙන ඖෂධීය ගුණය ඉතාමත් වැදගත්. ඉන්දියාවෙන් ගේන පකිස්තානයෙන් ගේන ඉංගුරුවලට වඩා. ඒ නිසා මේ තත්ත්වය තුළ අපි වගා කරන කාලයේදී ඒ අය දිලිමත් කරන්න. ඒ අය ශක්තිමත් කරන්න. අපි වැඩපිළිලක් ක්‍රියාත්මක කරන්නේ නැහැ. ආනයන අපේනයන විනයක් තියෙන රටේ. ඒ විනයක් නැමැති වීමත් එක තමයි මේ තත්ත්වය නිර්මාණය වෙලා තිබෙන්නේ. ඒ නිර්මාණය වීම පිළිබඳ කාරණේ බන්දුල ගුණවර්ධනතුමා පැහැදිලි කළා. වාහන පිළිබඳව ආනයනය කිරීමේදී අතිවිශාල සැලැස්මක් නොමැතිව එන්ජින් ධාරිතාව පිළිබඳව සැලකිල්ලට ගන්න නැතුව ඒ වගේම ඒ පිළිබඳ සැලසුම් ක්‍රියාත්මක කිරීම පිළිබඳ කල්පනා කරන්න නැතුව වැඩ කිරීම. ඒක නිසාම අපේ ආදායමේ විෂමතාවය එන්ජින් ධාරිතාවට අයත් වන වෙනත් වාහන ඒ වගේම ඊට අදාළ විශේෂයෙන් හයිබ්‍රිඩ් තාක්ෂණික පාවිච්චි කරන්න පුළුවන් වාහන ඒ වගේම ඩීසල් පෙට්‍රල් වැඩියෙන් වැඩ කරන්න පුළුවන් වාහන පිටබඳව හොඳ මිලක් තියෙද්දී ඒකට පරිබාහිර දෙයක් ක්‍රියාත්මක කරන කටයුතු කරන ඒ නිසාම රුපියල් මිලියන 3.7ක් වගේ බද්දක් අය කිරීම තුළ ටොයටා වර්ගයේ රථ බද්ද මිලියන 7.1 දක්වා වැඩි කරලා තියෙනවා. ඒ නිසා මේ වගේ සැලැස්මක් ක්‍රියාත්මක කිරීමේදී ආනයන අපනයනවල තිබෙන ක්‍රමවේදයේ පිටබඳව ඇත්තෙන්ම මම හිතනවා සාකච්ඡාවක් වෙන්නේ නැහැ. සමහර ව්‍යාපාරිකයන්ට ඕන දේවල්, සමහර සමාගම් වලට ඕන දේවල්, සමහර ඇමතිවරුන්ට ඕන දේවල්, ඒක ඇමතිවරයෙක් රූපන් සාකච්ඡාවේ පිළිගත්තා එම අමාත්‍යාංශයේ විසින්ම ගම්මිරිස් ගේන ඒවා කලවම් කරනවායි කියලා. එතකොට ඇමතිවරයා පිළිගත්තහම මොකද්ද එතකොට ඒ කැබිනට් මණ්ඩලයේ ඒ පිළිබඳ සාකච්ඡාවක් කරලා නිගමනයකට එන්න බැරි. ඒ නිසා මම හිතනවා ලංකාව ඉතිහාසයේ පුරා සුළු අපනයන භෝග දෙපාර්තමේන්තුවක් තියෙනවා කෘෂිකර්ම අමාත්‍යාංශය යටතේ. අද ඒවල මිල බැහැලා. ඔව් 450 දක්වා බැහැලා තියෙනවා. ඒ වගේම කුරුඳුවල මිල බැහැලා තියෙනවා. කුරුඳුව 1000 ගානට ගියා. ඉතාමත් හොඳ මන්ටපට. ගම්මිරිස් ගියා. ඒ වගේම අනිකුත් දේවල් ක්‍රියාත්මක කිරීමේදී මේ වගේ වැඩසටහන් පිළිබඳ ක්‍රියාත්මක කිරීම ක්‍රියාත්මක කරන්නේ නැහැ. දැන් ලෝකේ හොඳ වෙළඳපොළක් තිබෙන ඇත්ත වශයෙන්ම ලෝකේ වැඩියෙන් ඉල්ලන කිතුල් හකුළු සහ කිතුල් පැණි නිෂ්පාදනය කිරීම සඳහා සුළුවපනයන භෝග අංශයෙන් කිසිම වැඩපිළිලක් ක්‍රියාත්මක කරන්නේ නැහැ. මේවා ආකර්ශනීය වෙළඳපොළක් තිබෙන බාන්න. මේවා නිෂ්පාදනය කිරීම සඳහා දිරිමත් කරලා විශේෂයෙන් රත්නපුර දිස්ත්‍රික්කයේ, කෑගල්ල දිස්ත්‍රික්කයේ, සවරගොම් පළාතේ, මහනුවර දිස්ත්‍රික්කයේ මාතලේ මේවා වැඩියෙන් නිෂ්පාදනය කරන දිරිදීම් ක්‍රියාත්මක කිරීම ක්‍රියාත්මක කරන්න පුළුවන්. මේ ක්‍රියාත්මක කිරීම තුළ අපේ ආනයන අපනයන විනය ක්‍රියාත්මක කිරීම තුළ අපේ වෙළඳපොළට හොඳ කීර්තියක් විතරක් නෙමෙයි හොඳ වෙළඳ ශක්තියක් අපිට ලබා ගැනීමේ අවකාශය තිබෙනවා. ඒ අවකාශය ලබා ගැනීමට පුළුවන්කමක් නැහැ මේ වැඩසටහනත් එක්ක. ඒ නිසා අපි කියන්න කැමති මේ ආනයන අපනයන පාලන යර්ථයේ කරන නියෝග යර්ථයේ ක්‍රියාත්මක කිරීමේදී මේ විශේෂ ගැසට් නිවේදනය අනුව මේ ගැසට් නිවේදනයට අන්තර්ගත කළ යුතුයි. මේවා ක්‍රියාත්මක කිරීමේදී යහපත් සැලසුම් ක්‍රියාත්මක කිරීමක් ක්‍රියාත්මක කරන්න. ඒ නිසා විශේෂයෙන් 1969 අංක 1 දරන ආනයන අපනයන පාලන පනත යටතේ මෙරට අපනයනය කරන ලද පාවිච්චි කරන මෝටර් රථ වාහන නිෂ්පාදන ආයතන විසින් නිකුත් කරන ලබන නිෂ්පාදන සහතිකය ඉදිරිපත් කිරීම ක්‍රියාත්මක කිරීම නොකරවීමත් විශේෂයෙන් මේ පිළිබඳව ප්‍රශ්න ගණනාවක් මේ වාහන ගෙන්වන සමාගම්වලට මේ සමාගම්වල කොටස්කරුවන්ට මේ ප්‍රශ්නෙ මුහුණ දෙන්න සිද්ධ වුණා. ඒ වගේම එහෙත් 2018 ජූනි මාසයේ 13 වෙනිදා විවෘත කරන ලද ණයවර ලිපි මගින් ආනයනය කරන ලද මෝටර් රථ වාහන ප්‍රමාණය විධිමත් නොවන ආකාරයට ආනයනය කරන ලද මෝටර් ප්‍රමාණය රේගුව විසින් ඉතාමත් කල්පනාවක් නොමැතිව නිදහස් කරලා තිබෙනවා. ඒ නිසා මේවා කාගේ ඕනෑකම අනුව නිදහස් කළාද කියලා පහුගිය කාලයේ පුවත්පත්වල තිබෙනවා. වාහන මේ රෙගුලාසි අනුව නොමැති ඒවා ගෙනැල්ලා කිසිම කැබිනට් මණ්ඩලයේ තීන්දුවක් නැතුව නිදහස් කරලා තියෙනවා. ඒක ඇමතිවරයෙක් ඕනකම නිදහස් කළා කියලා තමයි සඳහන් වෙලා තිබෙන්නේ. එනිසා මේ වගේ කිසිම විනයක් නැති සලස්මක් නැති වැඩපිළිවෙල ක්‍රියාත්මක කිරීම නිසා අද මෝටර් රථ ආනයනය සඳහා පැනෝ බදු නිසා වාහන ආනයනය අඩු වෙලා තිබෙනවා. එනිසා මේ කාරණය සැලකිල්ලට ගනිමින් පහුගිය කාලේ රාජ්‍ය නිලධාරීන්ට එවගේම වෛද්‍යවරුන්ට එවගේම වෙනත් ශ්‍රේණිගත නිලධාරීන්ට දුන්න වාහන බලපත්‍රයේ පිටිබඳව රජයේ නැවැත්තුවම ඒක ගැහුවා ඒත් පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ ඇඟි. පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ වාහනත් එක්ක බලපත්‍රත් එක්ක නැවැත්තුවයි කියලා. එහෙම එකක් පාර්ලිමේන්තුවේ 225ටම තිබුණේ නැහැ. ඒවා ගොඩක් කාලෙකින් බලපත්‍ර ලබා දුන්නේ ඒවා. ඒක
ගරු මන්තුමා තුමාට විනාඩි දෙකක් ඉතුරු වෙලා තියෙනවා.
ඒක පෙන්නලා තමයි ගරු සභාපතිතුමනි අර දහසක් බලාපොරොත්තු තියා හිටපු රජ නිලධාරීන් තමන්ට ජීවිතේ වාහනයක් අරගෙන ණය වෙලා හරි කොටසක් ගෙවලා හරි ලබා ගැනීමේ අවකාශය තිබුණේ ඒගොල්ලෝ වෛරයෙන් බැලුව පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු දිශා ඒගොල්ලෝ නිසා මේක හෙවුණායි කියලා. ඒ නිසා මේ මොහොතේ මේ ගැන කාරණා ගණනාවක් තිබුණත් අවසාන වශයෙන් කියන්න කැමතියි අද අපේ පළාතේ විතරක් නෙමෙයි හුඟක් වේලි කලාපවල වල්ලලි ප්‍රශ්නය තිබෙනවා. අපි කියන්න කැමතියි දැන් රාජ්‍ය නායකයෝ දෙදෙනා තරඟයට විදේශගත වෙන මොහොතක විශේෂයෙන් අපිට පේනවා දැන් තෑගි අරන් යනවා. විදේශ නායකයන්ට දෙන තෑගි අරන් යනවා. ඒ තෑගි වල හුඟක් කර යන්නේ ලී වලින් හදපු ඇත්තු ඒ වගේම වර්ණවත් කරපු පාට දාපු වීදුරු ගල් අල්ලපු ඇත්තු තමයි අරන් යන්නේ. මං කියන්න කැමති මේ වනවැදිලා ඉන්න දැන් අලි 8000ක් ඉන්නවා ගම් වැදිලා ඉන්න අලි. මේවා ක්‍රමවේදයකින් පරණ අලිගාල් ක්‍රමයට අල්ලලා මේ අය අලි හීලෑ කරලා මේ අලි තෑගි වශයෙන් දෙන්න වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කිරීමත් එක්ක අපිට අභිමානයක්. ඒ වගේම හොඳ රට පිළිබඳව වැඩපිළිවෙළක් විතරක් නෙමෙයි මේ කාරණේදී දැන් අපි දැක්ක අයිය බෙදා උතුරු කොරියානු ජනාධිපතිතුමා දකුණු කොරියාවේ ජනාධිපතිතුමාට දීලා තිබුණා බලු පැටව දෙන්නත් ඇයි. අපිට බලු පැටව දෙන්න ඕන කමක් නැහැ. අලි පැටව දෙන්න පුළුවන්. ලී අලි පැටව දෙනවා වෙනුවට අපිට දෙන්න පුළුවන් හොඳ මේ අපේ ගම්වල ගම් වැදලා ඉන්න ආහාරය නිසා දැන් කෝච්චි වලට හැප්පිලා මැරෙනවා. ඒ වගේම වෙලත් විෂ වර්ග කන්න දීලා මැරෙනවා. කරන්ට් වැදිලා මැරෙනවා. ඒ නිසා විශාල ප්‍රශ්නයක්. මේකට කිසිම ඇමතිවරයකින් විසඳුමක් ලබා ගන්න බැරි වුණා. වල්ලලි ප්‍රශ්නෙට දෙපාර්තමේන්තු තියෙනවා, ආයතන තියෙනවා. දැන් එකෙන් කරන්නේ කුපිත කිරීමක්. මෙහෙන් අලි වෙඩි දානකොට අනිත් පැත්තෙන් තව අලි වෙඩි දානවා. අනිත් පැත්තෙන් තලි වෙඩි දානවා. අලියා මරාගෙන මැරෙන්න යනවා. ගෙවල් කඩාගෙන මිනි මරාගෙන මේ තත්ත්වය තුල. ඒ නිසා මේ තෑගි දීමේ ක්‍රමවේදයේ ක්‍රියාත්මක කළොත් මේකත් හොඳ මේ වැඩපිළිවෙලත්තේ හොඳ සුහද
ගරු මන්තුමා අවසන්
කරනවා. අපනායන ආනයන වැඩපිළිවෙලක් ඒ සඳහාත් අවධානය යොමු කරන්න කියන ඉල්ලීම කරන්න කැමති බොහොම සුදී.
ගරු චමින්ද ගමගේ මන්තුමා ඊට ප්‍රථම ගරු තුරේ රත්නසිංහම් මන්තුමා මුලසුනට.
සුසේ මූලන්සනුට මන්ත්‍රතුමනි විශේෂයෙන්ම අද දිනේ මාතෘකාවට අදාළ කරුණු කාරණා ගැන සලකල බලද්දී අපි දැක්කාද විපක්ෂයේ මන්ත්‍රීවරු කතා කරන්නේ අමුතුම මානසිකත්වයක ඉඳගෙන. කණ්ණායක් නියං තත්ත්වය තුළ වගා කරන්න බැරි වෙච්ච රටක ඉන්න මැතිවරු මන්ත්‍රීවරු විදියට අද ඒගොල්ලෝ කතා කරනවා නිෂ්පාදනය කෘෂිකාර්මික නිෂ්පාදනය අඩු වෙලා කියලා. කෘෂිකාර්මික නිෂ්පාදනය අඩුවීම ගැන කියන්න දෙයක් නැහැ. කන්න තුනක් කන්න සමාන කන්න හයක් වගා කටයුතු කරන්න බැරි වෙනවා නිෂ්පාදනය අඩු වෙනවා තමයි. ඒ කියන්නේ එතුමන්ලා මේ පෞගේ කාලේ ඉඳලා තියෙන ලංකාවනේ යුරෝප් වල ඉඳලා තියෙන. එහෙම ඉඳන් තමයි කතා කරන්නේ. ඒ වගේම නිෂ්පාදන වල සංඛ්‍යාලයක් ගැන කතා කරා ගුණවර්ධන මන්ත්‍රීතුමා අපි දන්නවා එතුමා බොහොම දක්ෂ එක දිගන සංඛ්‍යාලයක කියාගෙන කියන්නේ බොහොම දක්ෂයි. එහෙම කියාගෙන කියන්නේ කියලා පෞගේ කාලේ කිව්වා 2500 මාස 4 දෙනට මාසය ජීවත් වෙන්න පුළුවන් කියලා කිව්වා. ඒකින්ද ඒ වගේ න්‍යායාත්මක කරුණු වලින් පරිබාහිරව කඩන එන දේ කියන මන්ත්‍රීවරු පිසකට ඒකාපත්‍ය ඉන්නවා. විපක්ෂී ඉන්නවා. ඒ වගේම දැන් වාහන ගැන කතා කරා. වාහනවල එකව මුලින් කියනවා වාහන ගෙන්වන එක අඩු වෙලා කියලා වාහන වාහන අනවශ්‍ය විදිහට ගෙන්වනවා කියනවා ඊට පස්සේ කියන වාහන ගෙන්වන එක අඩු කළා කියලා ඒ වගේම පෞගේ කළා අපි දැක්කා පොඩි වා පොඩි කාර් වල බද්ද වැඩි කරා කියලා කොච්චර විරෝධතා ඇති මතු කරාද කියලා හැබැයි ඊට කලින් මොකද අපි මැතිවරණයෙන් පස්සේ කෙටි කාලයක් දීලා තිබුණා කුඩා වාහන වල මිල ගණන් බදු අඩු කළා ගේන්න අවස්ථාවක් දුන්නා ඒක ඒකාලෙක වාහන ගේන වැඩි කියලා ඊට පස්සේ මේක බද්ද වැඩි කරලා වාහන ගේන සීමා කරාට පස්සේ කියනවා දැන් වාහන ගේන අඩුයි කියලා දැන් අපි දන්නවා වායු විමෝචන ගැටලුවත් එක්ක අද ශ්‍රී ලංකාවේ වායු විමෝචන ප්‍රමිතින් ගැන ප්‍රශ්නයක් තියෙනවා ඒක නිසා තමයි යුරෝ 4 වායු විමෝචන ප්‍රමිතින් සහ ඒ නිර්දේශ අනුගමනය කරන්නේ ඉතින් එහෙම කළා අද මේ ගැසට් ගැසට් පත්‍ර මගින් නියෝජන නියෝගේ නිකුත් කළා මේකේ පරිසර සංරක්ෂණය කරන ආරක්ෂක ක්‍රම විදිහටම යෝජනා කළා තියෙනවා ඉතින් එතෙන්ට ඇවිල්ලා කියවන්නේ ප්‍රායෝගික ගැළපෙන්නේ නැති දේවල්. ඉගේ බලාගෙන ගියාම මෙතුමන්ලා අද විපක්ෂයේ හිටියට ජීවත් වෙන්නේ වෙනත් ලෝකවල. නිසා ගණ මුරසන මන්ත්‍රීතුමනි විශේෂයෙන් මතක් කරන්න ඕනේ අද මේ ගරු සභාවේ නිවේදන තුනක් සඳහා විශේෂයෙන්ම කෘෂිකාර්මික කටයුතු සම්බන්ධයෙන් අවස්ථාව දීලා තියෙනවා. විශේෂයෙන්ම ගලු ගයිප්ලසොයිඩ් වල්නාශක දාන විවත් කිරීම. මේක පෞගේ කාලේ බරපතල තත්ත්වයක් වාට පත් වෙලා තිබුණා නිෂ්පාදක වේතුම් වැඩි වෙලා තිබුණා ඒ වගේම ආනයන අප අපනයන වෙළඳපොලේ ලොකු ගැටලුවක්කට මුහුණ දුන්නා ඒ නිසා මේනකොට තේසා රබර් වලට ගයිපොසෙන් තානම ඉවත් කරන්න කටයුතු කළා තියෙනවා අදාළ නිර්දේශන අනුකූල ඒ වගේම මෙහෙම කියනකොට ප්‍රශ්නයක් එනවා වීගෝ විතන්න මොකද වෙන්නේ දැන් වීගෝ විතන්නට මේ ග්ලයිපොසෙන් තානම් බලපාන එතකොට වී වල නිෂ්පාදන වේදම ඉගෙන ඉගෙන යන්නේ නැද්ද කියන ගැටලුවක් එනවා. නිසා මම යෝජනා ගන්නවා වී වලට නියමිත මාත්‍රාව පිළිපදිමින් ග්ලයිපොසෙට් පාවිච්චි කිරීම අවස්ථාව දෙන්න ඕන කියන යෝජනාව මම ඉදිරිපත් කරනවා. අද මේ වගවන් ගැන කතා කරන්නේ ඒක අද විපක්ෂින් දෙනගෙන කෑ ගහන්නේ ඒ කාලේ තමන් පාලන බලේ ඉන්න කාලේ ලැටෙක්ස් බව පිටරටින් ගන්න බෝදෙවි මේ සියලුම දේශීය නිෂ්පාදන පිටරටින් ගෙන්නලා ඒවට බදු නොගා මේ රටේ විශේෂයෙන්ම අත්මේ සතුළු රබර් නිෂ්පාදන ආනයනික වෙළඳපොළට ආනයනික අමුදවි ආනයන කළ අපනයන වෙළඳපොළට නිකුත් කරන නිෂ්පාදනවල සම්පූර්ණ නිෂ්පාදන ක්‍රියාවලිය බිඳව වැටිච්ච කාලයක් පෞගේ කාලේ තිබ්බ ලැටෙක්ස් බව පිටරටින් ගෙන්න අද ඒගොල්ලන්ට මතක නැහැ. ඒ වගේම අද ග්ලයිපොසෙට් ගැන කතා කරන මහාචාර්යවරයෙක් ඉන්න අනුරාධපුර ප්‍රදේශයේ එතුමා වවුගේ කාලේ ගිහිල්ලා තම ජිනීවා. ජිනීවා මානව හිමිකම් කොමිසමේ සැසිවාරයකට ගිහිල්ලා ඇවිල්ලා ලොකුවට කතා කරනවා. මොකද ඒ පෞගේ රාජපක්ෂුගේ මේ රටේ විදුලි පුටි ප්‍රශ්නයක් තිබුණා. මේ රටේ සම්බාධක වෙන්න ප්‍රශ්නයක් තිබුණා. ඒ මෙතුමල්ලා දැන් අද ඇවිල්ලා කතා කරනවා පෞගේ සැසිවාරයේදී සමුළුවේදී හරියට ශ්‍රී ලංකා රජය නියෝජනය කරගෙන ගියපු රාජ්‍යවලදී හරියට කතා කරේ නැහැ කියලා. එහෙම කතා කරේ නැත්නම් අද එනකොට විවිධ ප්‍රශ්න ඇවිල්ලා තියෙනවා. එහෙම කිසි ගැටලුවක් වෙලා නැහැ. රාජපක්ෂ මහත්තයාගේ විදුලිපොටුවත් ඉවත් කරේ මේ යාපාලන ආණ්ඩුවෙන් අපි බලය අරගෙන කියන එක මතක් කරලා දෙන්නට ඕන. ඒ වගේම අපි දන්නවා මේ පුද්ගලයන් බෞද්ධ මේ මහාචාර්යවරු විදියට පෙනී සිටින් ස්වේච්ඡා සංවිධාන විදියට පෙනී සිටින් කඩේ යන්නේ එක තැනකට රාජපක්ෂ පැත්තට තමයි කඩේ යන්නේ. ඒ නිසා මේ තහනම රයිපොසි තහනම ඉවත් කරලා තියෙන මාස 36කට පමණයි. ඒ මාස 36 ඇතුළත වෙන යම් යම් විපර්යාස නිරීක්ෂණය කළා. ඒ සම්බන්ධයෙන් ඉදිරියේදී වෙනත් අවශ්‍ය වුණොත් මේ තීන්දුව තීන්දුව වෙනස් කරන්න අවකාශ තියාගෙන තමයි මේ ගැසට් නිවේදනය නිකුත් වෙන්නේ. ඒ වගේම සෙස්බද්ද ප්‍රශ්න සම්බන්ධ ප්‍රශ්න තිබුණා. මේ ශ්‍රී ලංකාවේ තේ අපනයනකරුවන්ගේ විශේෂයෙන් මේ ව්‍යාපාරිකයන්ට සෙස්බද්ද අඩු වැඩි වෙන නිසා තමන්ගේ ඉදිරි මිල නිවැරදි ඉදිරිපත් කරන්න බැරි ප්‍රශ්න තිබුණා. ඒක නිසා අද වෙනකොට කිලෝ එක රුපියල් 10 කින් සෙස්බද්දක් ගහලා ස්ථාවරව තමන්ගේ මිල ඉදිරිපත් කරන්න පුළුවන් පසුබිම නිර්මාණය කරලා තියලා තියෙනවා. ඒ වගේම හැම දෙයක්ම බලාපොරොත්තු වෙන්නේ ප්‍රජාවේ යහපත උදෙසා කියන එක මතක් කරලා දෙන්නට ඕනේ. ඒ වගේම අපි ප්‍රජාතන්ත්‍රවාදයට ජනතාව යොමු කරගෙන ගැනීමට තනමක් අපහසු කාර්යයක්. අපි ලබලා දෙන ප්‍රජාතන්ත්‍රවාදය භාවිතා කරමින් ප්‍රජාව පීඩනයට පත් කරන පීඩනයට පීඩනයෙන් බලයට පත් ගෙනීමේ ක්‍රියාමූලයක් මේ දස්සර ක්‍රියාත්මක කරනවා. බලය ඉන්න කාලේ ජනමාධ්‍ය ආයතන වලට ඇවිල්ලා ප්‍රසිද්ධිය තර්ජන ගර්ජන කරපු අය අද ජනමාධ්‍ය වේදීන් අසන ප්‍රියුළු පස්සවල හිනා මුසුමුණෙන්ද උත්තර දෙන්න. අපිට මතක රතු පස්සල සිද්ධිය, හලාවත කටුනායක සිද්ධිය, ඒ වගේම අපිට මතකයි ලසන්ත වික්‍රමසුංග, ප්‍රගීත් එක්නැලිකොඩ, තාජුදීන්, කීත් නියාර්, පොද්ද ජයන්ත වගේ පුද්ගලයන්ට සිද්ධ වේ මුණ දෙන සිද්ධේචිය පසුවිම. ඒ වගේම ඒ අද සිනා මුසුමුණෙන් කතා කරන උදවිය එදා මොනතරම් විවරු මට්ටමින්ද තමන්ගේ කටයුතු කරේ කියන එක විශේෂයෙන් මතක කරලා දෙන්නට ඕනේ. ඒ වගේම අද පොලිස් ප්‍රතිවරයාට විරුද්ධව විවිධ මත ඉදිරිපත් වෙනවා. අපි පොලිස් ප්‍රතිවරයාගේ අඩුපාඩු තියෙනවා නම් ඒවට විනය ක්‍රියාමාර්ග ගන්න ඕනේ. ඒක නෙවෙයි ප්‍රශ්නන්න. හැබැයි අද විපක්ෂයේ තියෙන ප්‍රධාන ප්‍රශ්නේ තමයි මෙච්චර උද්ඝෝෂණය කළා, මෙච්චර විරෝධතා කළා, මෙච්චර පාරවල් වහලා අද වෙනකන් ඔය විපක්ෂවල බර එක මිනිහා මරාගන්න. එක මිනිහා මරාගන්න බර ඒක තමයි ප්‍රශ්නේ තියෙන්නේ. පොලිසිය වැඩි තියලා මේ විරෝධතා කරන කීප දෙනෙක් වැඩි තියලා මරුවා නම් අද ඔන්න විපක්ෂයට කතා කරන්න වේදිකාවක් තියෙනවා. සමාජගත කරන්න මතයක් තියෙනවා. අද ඒක නැති නිසා අද ලොකු ප්‍රශ්නයක් කරන්නේ මේ පොලිස් ප්‍රතිපරය. මේ පෞගේ කාලේ වගේ ඒකාධිපති වියරුවේ මිනිසුන්ට වැඩි තියන්න කරවන්න වැඩිද ඝාතනය කරන්න උපදෙස් දෙන්න තියෙන ප්‍රශ්නේ. ඒ නිසා කියනවා දැන් මේ පොලිස්පතිවරයා හරියන්න, මේ පොලිස්පතිවරයා ඉන්නකම් විරෝධතාවරණ වැඩි තියන්න, ඒකක මරලා දෙන්න විපක්ෂයට දේශපාලන කරන විදියක් නෑ, ඒකින්ද පොලිස්පතිවරයා මාරු කරන්න ඕන කියලා විවිධ චෝදනා කියලා. මම පැහැදිලිව කියනවා පොලිස්පතිවරයාගේ වස්ස තියෙනවා නම් ඊට විරුද්ධව විනය ක්‍රියාමාර්ග ගන්නට ඕනේ. හැබැයි මෙතන ක්‍රියාත්මක වෙන්නේ එහෙම එකක් නෙමෙයි. මෙතන ක්‍රියාත්මක වෙන්නේ තමන්ගේ බංගල දේශපාලන ඉදිරියට ගෙනියන්න. මේ රටේ තවමත් අවුරුදු 3මාරක් 4ක් තිස්සේ උද්ඝෝෂණය කළ තවම එකමිනිය මරා ගන්න බැරි වෙච්ච ඉඳ තමයි මේ ගැටලුව තියෙන්නේ කියන එක මම මතක් කරලා දෙන්නට ඕනේ. ඒ වගේම පෞගේ කාලේ 2015 ඉඳන් මේ රටේ අගමැති වෙන්න
කරනකලා නැවතන
මේ රටේ අගමැති වෙන්න සීන මැව්වා. ඒ වගේම පොයල් දෙක තුනකින් ආණ්ඩු මාරු කරන කතා කරා. ඒ වගේම පළාත් පාලන මැති වෙන පස්සේ මෙරේ අගමැති වෙන්න පුළුවන් කියලා කිව්ව මහින්ද රාජපක්ෂ මහත්තයාට බැරි වුණා. ඒ වගේම විශ්වාස භංගක නැල්ලා මෙරේ අගමැති වෙන්න ඇදුවා. ඒ වගේම යාපාලනේ හිටපු යාපාලන නොගලේබන 16 දෙනෙක් තමන්ගේ නම්මාගෙන අද විපක්ෂය නායක වෙන්න උත්සාහ කරා. ඒකක්වත් කරගන්න බැරි
වුණා.
ඒ නිසා අද මේ උදවියගේ
අද
ඒකාබද්ධ උදවියගේ
සියලුම සිරිනියසන් ඔබතුමාට 13යි
13යි. இன்றைய இந்த சபையில் ஏற்றுமதிகள் இறக்குமதிகள் சட்டம் தொடர்பான விவாதம் நடைபெற்று கொண்டிருக்கின்றது. அந்த வகையில் எமது நாட்டில் ஏற்றுமதியின் நிலை எவ்வாறு இருக்கின்றது, இறக்குமதியின் நிலை எவ்வாறு இருக்கின்றது, எமது நாட்டின் கடன் தொகை எவ்வாறு இருக்கின்றது, எமது வரவு செலவு திட்டத்தின் துண்டு விழும் தொகை எவ்வாறு இருக்கின்றது, செண்மதி நிலுவை எவ்வாறு இருக்கின்றது, வர்த்தக மீதி எவ்வாறு இருக்கின்றது என்றெல்லாம் பல கோணங்களில் நாங்கள் எமது நாட்டின் நிதி நிலைமை பற்றி ஆராய வேண்டியிருக்கின்றது. அதேவேளை எமது ரூபாயின் பெறுமதி நிலைமை எவ்வாறு இருக்கின்றது என்றெல்லாம் நாங்கள் நோக்க வேண்டியிருக்கின்றது. அந்த வரிசையில் பார்க்கின்ற போது ஒரு நாடு பொருளாதாரத்தில் ஸ்திரமாக இருக்க வேண்டுமாக இருந்தால் அந்த நாட்டின் ஏற்றுமதியால் கிடைக்கின்ற வருமானம் உயர்ந்திருக்க வேண்டும். அதேவேளை இறக்குமதியின் அளவு குறைக்கப்பட்டிருக்க வேண்டும். ஆனால் எமது புள்ளி விவரங்களை பார்க்கின்ற போது எமது பொருளாதாரத்தின் நிலைமைகளை நாங்கள் கணக்கிட்டு பார்க்கக்கூடியதாக இருக்கின்றது. அந்த அடிப்படையில் பார்த்தால் 2016 2017 ஆண்டின் புள்ளி விவரங்களை பார்க்கின்ற போது 2017
18 ஒரு புள்ளி விவரம் இருக்கின்றது. அதன்படி பார்க்கின்ற போது எமது வருடாந்த பொருளாதார வளர்ச்சி வீதம், மொத்த தேசிய உற்பத்தியில் அந்த வளர்ச்சி வீதமானது 3.2 காணப்படுகின்றது. கடந்த ஆண்டு 3.8 இருந்தது, 3.2 குறைந்திருக்கின்றது என்றால் 0.6 இந்த பொருளாதார வளர்ச்சியில் ஒரு பின்தங்கிய நிலை காணப்படுவதை காணக்கூடியதாக இருக்கின்றது. அதேவேளை 2016-2017 இடைப்பட்ட காலத்தில் தொழிலின்மை வீதத்தினை எடுத்து பார்க்கின்ற போது 4.4 இருந்த தொழிலின்மை வீதம் 4.2 குறைந்திருக்கின்றது. இது ஒரு சாதகமான குறிகாட்டியாக இருக்கின்றது. அதாவது 0.2 தொழிலின்மை வீதம் குறைந்திருக்கின்றது. அதேவேளை இன்னும் ஒரு விடயத்தை பார்க்கலாம். அதாவது வர்த்தக மீதி, அதாவது எமது ஏற்றுமதி இறக்குமதியின் ஊடாக கிடைக்கக்கூடிய அந்த வர்த்தக மீதியினை பார்க்கின்ற போது அது மறைகணியத்தில் காணப்படுகின்றது. 9.6 காணப்படுகின்றது என்றால் அது எமது பொருளாதாரத்தின் நிலையில் ஒரு பின்தங்கிய தன்மையை காட்டுகின்றது. இவ்வாறாக பார்க்கின்ற போது இறுதியாக ஒரு விடயத்தை பார்த்தால், அரச கடனை எடுத்து பார்க்கின்ற போது மொத்த தேசிய உற்பத்தியில் அது 77.4 காணப்படுகின்றது. அதாவது ஏறத்தாழ மொத்த தேசிய உற்பத்தியில் எமது அரச கடன் என்பது 77.4 காணப்படுவது என்பது ஏறத்தாழ எமது மொத்த தேசிய உற்பத்தியில் 3/4 நாங்கள் கடனுக்காக செலுத்த வேண்டிய நிலைமையில் காணப்படுவதாக இந்த புள்ளி விவரம் கூறுகின்றது. இவற்றையெல்லாம் ஒட்டுமொத்தமாக பார்க்கின்ற போது எமது பொருளாதாரம் ஒரு நேர்கணியமான திசையை நோக்கி நகர்ந்து கொண்டிருக்கின்றதா அல்லது எமது துண்டு விழும் தொகை அதிகரித்து கொண்டு செல்லுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. அண்மையில் நிதியமைச்சர் வெளியிட்ட ஒரு புள்ளி விவரத்தின்படி இந்த நாடு 4 trillion ரூபாய்களை கடனாக வெளிநாடுகளுக்கு செலுத்த வேண்டியிருக்கின்றது என்ற கருத்தினை சொல்லியிருந்தார். அந்த வரிசையில் பார்க்கின்ற போது எமது நாட்டின் பொருளாதாரம் மேம்பட வேண்டுமாக இருந்தால் எமது ஏற்றுமதியை எவ்வாறு நாங்கள் அதிகரிக்கப் போகின்றோம் என்ற விடயத்தில் கவனம் செலுத்த வேண்டியிருக்கின்றது. அதேவேளை எமது திறந்த பொருளாதாரத்தின் அடிப்படையில் நாங்கள் வெளிநாடுகளிலிருந்து இறக்குமதிகளை செய்கின்ற அளவு கூடிக்கொண்டு செல்கின்றது. இந்த இறக்குமதியின் மூலமாக நாங்கள் அந்நிய செலாவணியினை குறைத்து கொள்ளுகின்ற ஒரு நிலைமைதான் காணப்படுமே ஒழிய அதிகரிப்பதற்குரிய வாய்ப்புகள் இல்லாமல் காணப்படுகின்றது. இந்த நிலையில் பார்க்கின்ற போது எமது ரூபாயின் நாணய பெறுமதியினை 2 முகங்களாக பார்க்கலாம். ஒன்று உட்பெறுமதி, மற்றது வெளிப்பெறுமதி. உட்பெறுமதி அடிப்படையில் பார்க்கின்ற போது அதாவது உள்நாட்டு ரீதியாக பொருட்கள் சேவைகளை கொள்வனவு செய்கின்ற விடயத்தில் ரூபாயின் சக்தி, கொள்வனவு சக்தி எவ்வாறு இருக்கின்றது என்பதை நாங்கள் பார்க்கின்றோம். வெளிப்பெறுமதியை எடுத்து பார்க்கின்ற போது வெளிநாட்டு நாணயங்களை கொள்வனவு செய்வதற்கு எமது ரூபாயின் கொள்வனவு சக்தி எப்படி இருக்கின்றது என்பதை பார்க்கின்றோம். அந்த அடிப்படையில் பார்க்கின்ற போது ரூபாயின் உட்பெறுமதி, வெளிப்பெறுமதி என்று சொல்லப்படுகின்ற இந்த 2 பெறுமதிகளும் குறைந்து கொண்டு செல்வதையே நாங்கள் பார்க்கின்றோம். இந்த ரூபாயின் பெறுமதி குறைந்து கொண்டு செல்வதற்கும் எமது ஏற்றுமதி இறக்குமதியில் காணப்படுகின்ற ஒரு சமநின்மை காரணமாக காணப்படுகின்றது. அந்த அடிப்படையில் பார்க்கின்ற போது இந்த ரூபாயின் பெறுமதி, உள்பெறுமதி, வெளிப்பெறுமதி 2 பெறுமதிகளும் குறைந்து கொண்டு செல்லுகின்ற நிலையில் எமது ஏற்றுமதியின் அளவு எவ்வாறு எங்களுக்கு சாதகமாக இருக்கின்றதா, இறக்குமதியின் அளவு எந்த அளவு எங்களுக்கு பாதகமாக இருக்கின்றது என்ற விடயங்களை நோக்க வேண்டிய நிலையில் இருக்கின்றோம். இதன் மூலமாக இந்த நாணயத்தின் உறுதித்தன்மை, எமது ரூபாய் நாணயத்தின் உறுதித்தன்மை குறைந்து கொண்டு செல்லுகின்ற போது உள்நாட்டு வெளிநாட்டு முதலீடுகள் எங்களுக்கு குறைகின்ற ஒரு நிலைமை, ரூபாயின் ஸ்திரத்தன்மை குறைந்து கொண்டு செல்லுகின்ற போது உள்நாட்டு வெளிநாட்டு முதலீடுகள் பாதிப்படைகின்ற தன்மையை நோக்கக்கூடியதாக இருக்கின்றது. அதேவேளை வெளிநாட்டு முதலீட்டாளர்கள் எமது நாணயத்தின் பெறுமதி அடிக்கடி வீழ்ச்சியடைந்து கொண்டிருக்கின்ற போது வெளிநாட்டு முதலீட்டாளர்கள் இங்கு முதலிடுவதை அவர்கள் விரும்ப முடியாத ஒரு தன்மையை ஏற்படுத்துகின்றது. அதேவேளை வெளிநாட்டு பொருட்களை அடிப்படையாக கொண்ட முதலீட்டாளர்கள் பெருமளவு பாதிப்படையக்கூடிய ஒரு நிலைமை இருக்கின்றது. மொத்தத்தில் பார்க்கின்ற போது ரூபாவின் மதிப்பிறக்கத்தினால் இறக்குமதி பொருட்களின் விலை அதிகரித்து கொண்டு செல்கின்ற தன்மை இருக்கின்றது. அதாவது அமெரிக்க டாலரோடு ஒப்பிட்டு எமது ரூபாயை பார்க்கின்ற போது அண்மையில் ஒரு அரிசி ஆலைக்காக பொருட்களை இறக்குமதி செய்வதற்காக 160 ரூபாயாக இருக்கின்ற போது அவர்கள் ஒரு அறிக்கையினை சமர்ப்பித்த போது அவர்கள் கணித்த தொகை 4,20,00,000 இருந்தது. சில நாட்களின் பின்னர் பார்க்கின்ற போது அந்த 160 ரூபாவாக இருந்த எமது டாலருக்கான ரூபாய் பெறுமதி திடீரென்று 10-12 ரூபாய் அதிகரித்து கொண்டு செல்கின்ற தன்மை காணப்படுகின்ற போது குறைந்த காலத்தில் அவர்கள் அந்த இயந்திர சாதனத்தை இறக்குமதி செய்வதற்காக செலவு செய்ய வேண்டிய தொகை அதிகரித்து கொண்டு செல்வதை பார்க்கக்கூடியதாக இருக்கின்றது. எது எப்படியாக இருந்தாலும் எமது லாபம் குறைவதும் நட்டம் அதிகரிப்பதும் தொழிற்சாலைகள் மூடப்படுகின்ற நிலைமை ஏற்படுவது உற்பத்தி பொருட்கள் மற்ற உற்பத்தி வெளிநாட்டு உற்பத்தி பொருட்களோடு போட்டியிட முடியாத நிலைமை தொழில் வாய்ப்பு குறைந்து செல்கின்ற நிலைமை வாழ்க்கை செலவு அதிகரித்து கொண்டு செல்லுகின்ற ஒரு போக்கு சேமிப்பு குறைவடைதல் முதலீடு குறைவடைதல் போன்ற தன்மைகள் இந்த ரூபாயின் மதிப்பிறக்கத்தினால் ஏற்படுகின்ற ஒரு சேதத்தினை ஏற்படுத்துகின்ற தன்மையாக இருக்கின்றது. எனவே இவற்றுக்கான தீர்வுகளை காணக்கூடிய விதத்தில் எமது விவசாய பொருளாதாரம் கைத்தொழில் பொருளாதாரம் என்பவற்றை திட்டமிட்டு செயல்படுத்த வேண்டிய ஒரு நிலைமை இங்கு உணரப்படுகின்றது. அந்த அடிப்படையில் நான் ஒரு விடயத்தை சுட்டிக்காட்ட வேண்டும். நான் நினைக்கிறேன் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியின் ஆட்சி காலம் 70-ஆம் ஆண்டிலிருந்து 77-ஆம் ஆண்டு வரை இருந்த காலத்தில் ஸ்ரீமா அம்மையார் ஒரு பொருளாதாரத்தில் ஒரு இறுக்கமான நிலைமையினை கடைபிடித்தார். அதாவது ஒரு மூடப்பட்ட ஒரு பொருளாதார நிலைமையை ஏற்படுத்திய போது அந்த காலத்தில்
உங்களுக்கு 5 நிமிடங்கள் இருக்கின்றது.
வடக்கு கிழக்கு பகுதியில் உள்ளூர் பொருளாதாரத்தில் ஒரு அபரிமிதமான அதிகரிப்பை பார்க்கக்கூடியதாக இருந்தது. அதாவது உள்நாட்டு விவசாயிகள் தங்களது உற்பத்தியில் கரிசனை கொண்டு மிக கூடுதலான விவசாய பொருட்களை உற்பத்தி செய்ததன் மூலமாக வீட்டிலும் ஒரு தன்னிறைவு நாட்டிலும் ஒரு தன்னிறைவு என்ற அடிப்படையில் நாட்டின் பொருளாதாரத்தை விவசாயத்தின் மூலமாக கட்டியெழுப்பக்கூடிய ஒரு தன்மை காணப்பட்டது. அதற்கு பின்னர் கொண்டு வரப்பட்ட திறந்த பொருளாதார தன்மை என்பது எமது ஏற்றுமதிகளை குறைக்கின்ற நிலையும் இறக்குமதிகளை அதிகரிக்கின்ற ஒரு நிலைமை காணப்பட்டபடியால் வரவு செலவு திட்டத்தில் ஏற்படுகின்ற துண்டு விழுந்த தொகை அதிகரிப்பதும் அதே வேளையில் எமது பொருளாதாரத்திற்கு ஒரு பாதகமான தன்மை ஏற்படக்கூடிய ஒரு நிலைமை காணப்பட்டது. எனவே இந்த வடக்கு கிழக்கில் வாழுகின்றவர்கள் அந்த மனித சக்திகள் நாட்டின் பொருளாதாரத்தை கட்டியெழுப்புவதற்கு ஏற்ற விதத்தில் அவர்கள் தயாராக இருக்கின்றார்கள். எனவே அவர்களை ஊக்குவிக்கக்கூடிய விதத்தில் இந்த அரசாங்கம் அவர்களுக்குரிய சாதனங்களை அல்லது அவர்கள் அந்த பொருளாதாரத்தின் பங்குதாரிகளாக இருந்து இந்த நாட்டை முன்னேற்றுவதற்கேற்ற விதத்தில் அவர்களுக்குரிய சாதகமான சமிக்கைகளை இட வேண்டிய ஒரு தேவைப்பாடு இருக்கின்றது. எனவே இந்த விடயங்களை செய்கின்ற போது ஏற்றுமதியின் அளவுகளை குறைத்து கொண்டு இறக்குமதியின் அளவுகளை அதிகரித்து கொண்டு இறக்குமதியின் அளவுகளை குறைக்க வேண்டிய நிலைப்பாடு இருக்கின்றது என்ற விடயத்தை சுட்டிக்காட்டுவதோடு இன்னும் ஒரு சமகாலத்தில் காணப்படுகின்ற சில பிரச்சனைகளையும் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அண்மையில் தொண்டராசிரியர் நியமனங்கள் தொடர்பாக பல முயற்சிகள் தொண்டராசிரியர்கள் எடுத்திருந்தார்கள். வடபகுதியில் வடமாகாணத்தில் அந்த தொண்டராசிரியர் நியமனங்கள் கொடுக்கப்பட்டிருக்கின்றது. ஆனால் இன்னும் கிழக்கு மாகாணத்தில் தொண்டராசிரியர் நியமனங்கள் நடைபெறவில்லை. வருகின்ற மாதத்தில் நவம்பர் மாதத்தில் அந்த தொண்டராசிரியர் நியமனம் கொடுக்கப்படுவதாக கூறப்படுகின்றது. எனவே நல்லாட்சி அரசாங்கம் நீண்ட காலமாக பணியாற்றிய இந்த தொண்டராசிரியர்கள் நியமனங்களை துரிதப்படுத்த வேண்டும் என்று கேட்டுக்கொள்வதோடு பட்டதாரிகளின் நியமனத்தின் போதும் அந்த நேர்முக பரீட்சையின் போது உள்வாரி வெளிவாரி என்பது பார்க்கப்படாமல் இருந்தது. அதன் பின்னர் திடீரென்று உள்வாரியில் கல்வி கற்றவர்களுக்குரிய சந்தர்ப்பம் கொடுக்கப்பட்ட அதே வேளையில் வெளிவாரியாக கல்வி கற்றவர்களுக்குரிய சந்தர்ப்பம் மறுக்கப்பட்டிருப்பது அவர்களுக்கு மன உளைச்சலை ஏற்படுத்துகின்ற ஒரு விடயமாக இருக்கின்றது. அதேவேளை எமது பட்டதாரிகளின் வயது எல்லை 45 வரையறுக்கப்பட்டிருக்கின்ற போதிலும் தற்போது 44-43 இருக்கின்றவர்கள் இன்னும் புறக்கணிக்கப்படுகின்ற போது அவர்கள் அந்த பட்டதாரிகளுக்குரிய வயதெல்லை கடந்த பின்னர் தொழில் வாய்ப்புகளை அரசு தொழில் வாய்ப்புகளை பெறுவதற்குரிய வாய்ப்பு குறைவாக இருக்கின்றது. எனவே இந்த சிரேஷ்ட வயது நிலையில் காணப்படுகின்றவர்களுக்கு ஒரு முன்னுரிமை வழங்கப்பட வேண்டும் என்பதை கூறிக்கொள்ள விரும்புவதோடு உடற்பயிற்சியாளர்களின் நியமனம் தொடர்பாகவும் சொல்ல வேண்டும். இந்த உடற்பயிற்சியாளர்கள் கோச் என்று சொல்லப்படுகின்ற உடற்பயிற்சியாளர்களின் நியமனம் நீண்ட நாளாக இழுபட்டு கொண்டிருக்கின்றது. எனவே இந்த உடற்பயிற்சியாளர்களுக்குரிய நியமனங்களை அரசு துரிதமாக வழங்கி அவர்களுடைய எதிர்பார்ப்புகளை தீர்க்க வேண்டும். ஏனென்றால் கடந்த காலத்தில் அந்த நியமனம் விரைவாக வழங்கப்படுவதாக கூறப்பட்டது. இப்போது இழுபறியில் நிலையில் காணப்படுகின்றபடியால் இந்த பிசிக்கல் எடுகேஷன் என்று சொல்லப்படுகின்ற உடற்பயிற்சியாளர்கள் அல்லது கோச் நியமனத்தினை துரிதப்படுத்த வேண்டும் என்பதை கூறிக்கொண்டு, இந்த கைதிகள் நீண்ட காலமாக தமிழ் கைதிகள் உண்ணாவிரதம் இருந்து கொண்டிருக்கின்றார்கள். எனவே இதனை மனிதாபிமான அடிப்படையில் அணுகி அவர்களுக்குரிய தீர்வினை பெற்றுக்கொடுப்பதற்கு நல்லாட்சி அரசாங்கம் முயற்சி செய்ய வேண்டும். கடந்த காலத்தில் தென்பகுதியில் ஏற்பட்ட புரட்சியின் போதும் கைதிகள் மன்னித்து விடுதலை செய்யப்பட்ட வரலாறுகள் இருக்கின்றபடியால் இந்த தமிழ் கைதிகள் விடயத்திலும் கூட அவ்வாறான ஒரு போக்கினை கடைபிடிக்க வேண்டும் என்பதையும் கூறிக்கொண்டு, ஜனாதிபதி அவர்கள் யுஎன்ஓவில் ஐக்கிய நாடுகள் சபையில் உரையாற்றுகின்ற போது உள்நாட்டு பிரச்சினைகளை தன்னால் தீர்க்கக்கூடிய இயலுமை இருப்பதாக குறிப்பிட்டு வந்தார். ஆகவே இந்த இயலுமையை பயன்படுத்தி உள்நாட்டில் இருக்கின்ற இந்த பல்வேறுபட்ட பிரச்சனைகளை தீர்ப்பதன் மூலமாக அவர் மீது மக்கள் நம்பிக்கை கொள்ளக்கூடிய ஒரு நிலைமையை உருவாக்க வேண்டும் என்று கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
நன்றி. அடுத்ததாக கௌரவ அரவிந்தகுமார் உறுப்பினர் அவர்கள் பேசுவார்.
அவைக்கு தலைமை தாங்கும் உறுப்பினர்களுக்கு நன்றி. இன்று நாங்கள் விசேடமாக இறக்குமதி மற்றும் ஏற்றுமதி கட்டுப்பாட்டு சட்டத்தின் கீழான ஒழுங்கு விதிகள் சம்பந்தப்பட்ட விவாதத்திலே கலந்து கொண்டிருக்கின்றோம். இதில் விசேடமாக கிளைஃபோசேட் கிருமிநாசினி தொடர்பான விடயம் இன்று விவாதத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டிருக்கின்றது. இன்று எமது நாட்டை பொறுத்தளவிலே இன்று எமது நாடு ஒரு விவசாய நாடு என்பதிலே எவ்வித சந்தேகத்துக்கும் இடமில்லை. ஆனால் இன்று உற்பத்தி செய்யப்படும் அனைத்து விவசாய பொருட்களும் கிருமிநாசினியுடனான ஒரு செயற்கைத்தனமான ஒரு உற்பத்தியாகவே இன்று மாறிப்போயிருக்கின்றது. உரத்தை எடுத்துக்கொண்டாலும் அது செயற்கையான உரம். கிருமிநாசினிகளின் பாவனை மிக அதிகமாக இருக்கின்றது என்று பல்வேறு வகையிலே நாங்கள் இன்று இந்த கிருமிநாசினி பாவனையிலே நாங்கள் மூழ்கி போயிருக்கின்றோம். இன்று நாங்கள் சந்தைக்கு போனால் சந்தையிலே நாங்கள் மிக பளபளப்புடன் பிரகாசிக்கும் மரக்கறி வகைகளை நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. இவ்வாறு சந்தையிலே விற்பனைக்கு வைத்திருக்கும் அனைத்து இந்த மரக்கறி வகைகளும் இவ்வாறு மின்னுவதற்கான மினுப்புடன் கூடிய அந்த தன்மையை கொண்டிருப்பதற்கான முழுமையான காரணம் இந்த கிருமிநாசினி பாவனைதான் என்பதிலே சந்தேகமில்லை. அப்படியென்றால் நாங்கள் தினந்தோறும் எமது உணவுப் பொருட்களாக நாங்கள் உட்கொள்ளும் இந்த மரக்கறியாக இருக்கலாம், கோதுமையாக இருக்கலாம், அரிசி சோறு வகைகளாக இருக்கலாம், இவை அனைத்தும் கிருமிநாசினியனோட கூடிய ஒரு விளைபொருட்களாகவே இன்று மாறிப்போயிருக்கின்றது. இதன் தாக்கம் எவ்வாறு இருக்கின்றது என்றால் இன்று அனைவரும் நோய்வாய்க்குட்பட்ட அந்த தன்மை, உடலிலே சிறிது சிறிதாக நச்சுத்தன்மை ஏற்பட்டு எமது உடல் நச்சுத்தன்மையுடன் கூடிய ஒரு உடலாக மாறும் தன்மை, இதனால் ஒவ்வொருவரும் நோய்வாய்க்கு உட்படும் ஒரு தன்மை என்று இருக்கின்றது. பறவைகளை எடுத்துக்கொள்வோம். பறவைகளை எடுத்துக்கொண்டாலும் கூட அவை கிருமிநாசியன் கூடிய அந்த பறவைகள் என்ற காரணமாக மிக பளபளப்புடன் இருப்பதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அப்படியென்றால் நாங்கள் அனைவரும் தெரிந்து கொண்டே கிருமிநாசினியுடன் கூடிய பொருட்களை உட்கொள்ளும் அந்த தன்மைதான் இங்கே மேலோங்கி இருக்கின்றது. இவ்வாறு நாங்கள் உட்கொள்வதன் காரணமாக நோய்வாய்ப்படுவதும் அதன் ஊடாக நாங்கள் எமது இயற்கையான உடல் சக்திகளை இழப்பதுமான ஒரு தன்மை காணப்படுவதை நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. இங்கு விசேடமாக கிளைஃபோசேட் கிருமிநாசினி தொடர்பான இந்த விவாதம், இந்த கிளைஃபோசேட் கிருமிநாசினி என்பது விசேடமாக புட்களை இல்லாமல் ஒழிக்கும் ஒரு கிருமிநாசினியாக நாங்கள் இதனை பாவிக்கின்றோம். இதிலும் கூட மிக அதிகமாக உச்சக்கட்ட பாவனையாக தோட்டப்புறங்களிலே இந்த கிளைஃபோசேட் தசாப்தங்களாக இருந்து வந்ததை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது, பாவிக்கப்பட்டு வந்தது. ஆனால் அண்மை காலத்திலே இவ்வாறு கிளைஃபோசேட் பாவனையின் ஊடாக சிறுநீரக கோளாறு ஏற்படுகின்றது. இந்த கிளைஃபோசேட்டின் அந்த தன்மை சிறுநீரக நோய்களை அதிகமாக ஏற்படுத்துகின்றது என்ற ஒரு காரணத்தை முன்வைத்து கிளைஃபோசேட் பாவனை இடைநிறுத்தம் செய்யப்பட்டது. இவ்வாறு செய்யப்பட்டதன் தாக்கம் தோட்டப்புறங்களிலே மிக அதிகமாக காணப்பட்டது. அதன் தாக்கம் தோட்டப்புறங்களை தேயிலை தோட்டங்களை விசேடமாக மிக உச்சக்கட்ட வகையிலே தாக்கியது. ஏனெனில் புட்களை இல்லாமல் ஒழிப்பதற்காக பாவிக்கப்பட்ட இந்த கிளைஃபோசேட் அதன் தடையின் காரணமாக தோட்ட நிர்வாகங்கள் அதற்கு மாற்றான புட்நாசினிகளை அவர்கள் அறிமுகப்படுத்தவில்லை. அதற்கு காரணம் இந்த கிளைஃபோசேட்டை விட ஏனைய இந்த நாசினிகள் மிக அதிகமான விலை என்பதன் காரணமாக தோட்டப்புறங்களிலே தோட்ட நிர்வாகங்கள் அதன் பாவனையை கைவிட்டது. அந்த வகையிலே தோட்டங்கள் அனைத்தும் ஒட்டுமொத்தமாக அனைத்து தோட்டங்களும் புட்காடுகளாக மாறிப்போயின. தேயிலை மரங்களுக்கு மேலே புல்கள் முளைத்து செடிகொடிகள் முளைத்து தோட்டப்புறங்களிலே தொழிலாளர்கள் வேலை செய்ய முடியாத அளவிற்கு அது மிக மோசமான ஒரு நிலைமையை அடைந்தது. அனைத்து தோட்ட நிர்வாகங்களும் அனைத்து கம்பெனிக்காரர்களும்
உங்களுக்கு 3 நிமிடங்கள் இருக்கின்றது.
அனைத்து கம்பெனிக்காரர்களும் இந்த மீண்டும் இந்த கிளைஃபோசேட் பாவனையை அனுமதிக்குமாறு கோரிக்கை முன்வைத்தார்கள். இன்று அந்த கிளைஃபோசேட் பாவனைக்கான அந்த அனுமதி கிடைத்திருக்கின்றது. ஆனால் அதே நேரத்தில் இன்னும் ஒரு விடயத்தை நாங்கள் பார்க்க வேண்டியிருக்கின்றது. தோட்டங்கள் அனைத்தும் மலைகளிலே உச்சக்கட்டமான உயர்ந்த நிலப்பரப்புகளிலே அமைந்திருக்கின்றன. நீர்நிலைகள் அனைத்தும் கீழ்ப்புறமாக இருக்கின்றது. அது ஆறாக இருக்கலாம், குளமாக இருக்கலாம், வாவிகளாக இருக்கலாம். இவை அனைத்தும் கீழே தான் அமைந்திருக்கின்றதை நாங்கள் இந்த நாட்டிலே அது இயற்கையான ஒரு அமைப்பாக இருக்கின்றது. முன்பெல்லாம் தோட்டப்புறங்களிலே அதன் இந்த அக்ரிகல்ச்சரல் ப்ராக்டிஸ் என்று சொல்வார்கள், அந்த விவசாய தன்மைக்கான அந்த செயல்பாடுகளிலே காண் வெட்டுவது என்பது மிக பிரதானமான ஒரு செயற்பாடாக இருந்தது. தேயிலை மலைகளிலே வரிக்கு பல வரிகளுக்கு இடையிலே காண்கள் வெட்டப்பட்டு வந்தன. இவ்வாறு காண்கள் வெட்டப்பட்டதன் காரணம் மழை காலங்களிலே அதிலே வந்து நீர் தேங்கியிருந்து வெயில் காலங்களிலே தேயிலை செடிகள் அந்த நீரை உறிந்து கொள்ளும் வண்ணமே இவ்வாறு காண்கள் தோட்டப்புறங்களிலே ஒவ்வொரு மலையிலும் வெட்டப்பட்டு வந்தன. ஆனால் இப்பொழுது தோட்ட நிர்வாகங்கள் லாபங்களை கருதி இவ்வாறு இந்த காண்கள் வெட்டும் அந்த முறையை கைவிட்டு விட்டன. இதனால் இப்பொழுது என்ன நடக்கின்றது என்றால் இந்த குற்றச்சாட்டு கிளைஃபோசேட் பாவனையின் ஊடாக கீழே இருக்கும் நீர்நிலைகள் இவ்வாறு கிருமிநாசின் கூடிய அந்த தன்மையை கொண்டிருக்கின்ற இந்த குற்றச்சாட்டிலே ஓரளவுக்கு உண்மை இருக்கின்றதை நான் இந்த இடத்திலே ஏற்றுக்கொள்ளே ஆக வேண்டும். ஆக இவ்வாறு காண்கள் வெட்டினால் மழைக்காலங்களிலே மழைநீர் ஓடி வந்து இந்த காண்களில் தங்கி நிற்கும். அந்த மழைக்காலத்திலே இவ்வாறான கிருமிநாசினிகள் தெளிக்கப்படும் போது அவை அங்கே அந்த மலைகளிலே மண்ணோடு மண்ணாக படர்ந்திருக்கும். அவையும் கூட கழிவு வந்து இந்த காண்களிலே தங்கி போய்விடும். அவை கீழே வருவதற்கான அந்த வாய்ப்பு இல்லை. ஆனால் இப்பொழுது தோட்ட நிர்வாகங்கள் இந்த லாபத்தை கருதி இந்த செயற்பாடை கைவிட்டதன் காரணமாக மழைக்காலங்களிலே அனைத்து நீரும் வழிந்தோடி வந்து கீழே இருக்கும் ஆற்றிலும் குளங்களிலும் வாவிகளிலும் கலக்கும் ஒரு தன்மை இப்பொழுது ஏற்பட்டிருக்கின்றது. ஆகவே கிளைஃபோசேட் பாவனையை தோட்ட நிர்வாகங்களுக்கு அனுமதிக்கிறது என்பது ஒரு நிபந்தனையின் கூடிய அனுமதியாக இருக்க வேண்டும். பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சு ஒரு நிபந்தனையை முன்வைக்க வேண்டும். அதாவது நீங்கள் மீண்டும் இந்த காண் வெட்டுதல், அதாவது ட்ரைனிங் என்று சொல்வார்கள் ஆங்கிலத்தில், இந்த காண் வெட்டுதலை நீங்கள் அமுல்படுத்தினால், அதனை மீண்டும் நடைமுறைப்படுத்தினால் மாத்திரமே நீங்கள் கிளைஃபோசேட் பாவனையை மேற்கொள்ள முடியும் என்ற ஒரு விதியை இந்த கைத்தொழில் பெருந்தோட்ட அமைச்சு விதிக்க வேண்டும் வேண்டும் என்பதே எனது கருத்தாக இருக்கின்றது, எனது நிலைப்பாடாக இருக்கின்றது. அவ்வாறு செய்தால் நாங்கள் இந்த கிளைஃபோசேட் பாவனையின் ஊடாக சிறுநீரக கோளாறு வருவதை ஒரு மட்டத்திற்கு தவிர்க்கக்கூடியதாக இருக்கும், தவிர்க்கலாம் என்ற அந்த நம்பிக்கை இருக்கின்றது. எனவே இந்த வாய்ப்பளித்த அவைத்தலைவர் அவர்களுக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
நன்றி.